હજી ભાગવતમાંથી તમને મોક્ષની બાબત ન જડાય. દીનાનાથ ભટ્ટને પ્રશ્ન કર્યો હતો ને મહારાજે, ભાગવત તમારા કંઠે છે 18,000 શ્લોક, એમાં મોક્ષના કેટલા નક્કી કર્યા છે? તો મહારાજ એ ખબર નથી. લ્યો તો મહારાજ કે આ 2 શ્લોક છે ને ભાગવતમાં એ મોક્ષ માટેના છે. એક મહારાજે પ્રથમના 54માં બતાવ્યું ને એક મધ્યના 54માં. આ 2 શ્લોક લખ્યા છે. પ્રસંગ મજરમ પાશ મહાત્માના કવિઓ વિદુ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ પ્રાવૃત. આ 1 શ્લોક બતાવ્યો કે જેવો આ જીવને સંબંધીનો દડ પ્રસંગ છે, એવો ભગવાનના એકાંતિક સાધુનો પ્રસંગ થાય, એને વિશે હેત થાય, તો જીવને મોક્ષનું દ્વાર ખુલ્લું થાય છે. બીજો શ્લોક એ બતાવ્યો, અશ્યાત્મ બુદ્ધિ કુણપે ત્રિધાતુ કે સ્વધી કલત્રા દિશુ ભૌમૈજ્યધિ યત્તીર્થ બુદ્ધિ સલિલેન કરી છે જનેશ્વ વિઘ્નેશુ સ એવ ગોખર. આ વાત પિત્ત અને કફ, આ ત્રણથી બંધાયેલું શરીર, એમાં જેવી જીવને આત્મબુદ્ધિ છે. સ્ત્રી પુત્ર કુટુંબ પરિવારમાં આત્મબુદ્ધિ છે. ભૂમિના વિકારો હોય પૃથ્વી આ મૂર્તિઓમાં જેને પૂજ્ય બુદ્ધિ છે, તીર્થો પાણીમાં જેને તીર્થ બુદ્ધિ છે, એવી બુદ્ધિ ભગવાનના એકાંતિક સંત ભક્તમાં જેને નથી, તો સ એવ ગોખર, પશુમાં હલકો એવો બળદ અને ગધેડા જેવો છે. આમ ભાગવત કહે છે. બોલો. દીનાનાથ ભટ્ટને કીધું કે આ 2 શ્લોક ભાગવતમાંથી કલ્યાણને અર્થે છે. બોલો. આખું ભાગવત મોઢે હતું પણ કલ્યાણના શ્લોક ક્યાં હતા એ ખબર નહોતી. એમ શ્રીજી મહારાજે અને એના નંદ સંતોએ આવીને કલ્યાણનો સ્પષ્ટ માર્ગ બતાવી દીધો છે. ભાઈ આમ કરો એટલે સહેજે કલ્યાણ થઈ જાય. કલ્યાણ બહુ હેલો કરી દીધું છે. માટે વ્યાસના મતને જે અનુસર્યા છે બીજા સંપ્રદાયવાળા, એ બધાને મોક્ષ થાય છે એ બધાનો, અને એનું સારું થાય છે. બાકી જે કલ્પિત મત બધા આચરણ કરે છે એ બધા દુઃખી થાય છે. મહારાજ કહે છે કે આ જગતમાં માતા પિતા સમાન કોઈ હિતકારી નથી, પણ સ્ત્રી મળે તો તેને માતા પિતા શત્રુ કરતાં અધિક દુઃખરૂપ સમજાય છે. આવું હોય છે ભાઈ તમારા ગ્રસ્તાશ્રમ? આ જગતમાં માતા પિતા બધાના હિતકારી છે છોકરાઓના, પણ એ છોકરો મોટો થાય પરણે ઘરમાં સ્ત્રી આવે પછી માતા પિતા શત્રુ જેવા થઈ જાય. માસ્તર માથું વધારે હલાવે છે એટલે એને વધારે અનુભવ લાગે છે. લગભગ અનુભવ હોય જ બધાને. એકના એક દીકરા હોય તો જુદા થઈ જાય છે બાપા કરતા. બોલો. બે ભાઈ હોય ને જુદા થાય તો સમજી, તો કેમ જુદા? તો હાહુ હોવને ભળતું નથી. હા શું કહેવાય, હરિભગત હો, પણ હવે હાહુ સ્વભાવ ન મૂકે ને હોવે ન મૂકે, બે માંથી જો એક મૂકી દે ને તો પાછું રેડી હાલે. પણ બે જડ હોય. બોલો. બે માંથી એક કે ન સમજે પછી જુદા થવાનો પ્રશ્ન આવે. માટે આ તમે હાઈવે ઉપર રાતે જાઓ તો ફૂલ ડીમ ગાડ્યું કરે છે, લાઈટ નથી થતી. બોલો. સામે ઓલો ફૂલ કરે તો આવડો ડીમ કરી દે, એમ હાહુ તપી જાય ત્યારે હોવ ને ડીમ થઈ જવાનું, હોવ તપે ત્યારે હાહુ ને ડીમ થઈ જવું, તો એક્સિડન્ટ ન થાય, નકર એક્સિડન્ટ જોરદાર થઈ જાય. બાપા તપે જ્યારે છોકરાને ડીમ થઈ જવું, છોકરો તપે જ્યારે બાપાને ડીમ થઈ જવું. ગોપી હજી નાનો છે એટલે વાંધો નહીં, ભાઈ મોટો થવા જોઈએ. શત્રુ કરતાય વધારે દુઃખરૂપ મનાય. બોલો. મા બાપ, હો જે મા બાપ હિતકારી છે આજ, એ બાળપણમાં એ મા બાપે કેવી છોકરાની સેવા કરી હોય, હે ભીનામાં પોતે હોય ને એને કોરામાં હુવાડ્યો હોય, કેવો ભણાવ્યો હોય, કેટલું દુઃખ સહન કરીને બધું કરાવ્યું હોય, પણ આ મોટો થાય એટલે તમારે માટે માતા પિતાની સેવા કરવી પવિત્ર પુત્રની ફરજ. તમારા માતા પિતાનો સ્વભાવ થોડોક હોય કડક તો સહન કરી લેવો, જાતો કરતા શીખો. પણ ગ્રસ્થાશ્રમમાં રહ્યા છો એટલે તમારી ફરજ છે કે માતા પિતાની સેવા કરવી જ પડે, નહીં કરો તો શાપ આપશે પછી. હા, ન કરવી તો આ બાજુ ભાઈ આવું હું, અહીંયા પછી ગુરુ નહીં કરવી પડે, ક્યાંય છૂટી તો છે જ નહીં. હું અને બંધન વિના મોક્ષ નથી ભાઈ, ક્યાંક બંધાવવું પડે છે. મોક્ષ જોતો હોય ને તો સાધુ પાસે બંધાવવું પડે છે, સંસારમાં છૂટવું પડે ને સાધુ પાસે બંધાવવું. સરોવર ગમે એટલું મોટું હોય પણ પાયલ ફૂટલી હોય તો એમાં પાણી રહે, સરવી જાય બધું. એમ આધ્યાત્મિક માર્ગ હોય કે વ્યવહાર માર્ગ હોય, નિયમ વિનાનું કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. માટે નિયમ જોવે, બંધન જોવે. બંધનમાંથી જે મોકળા થયા એનો મોક્ષ ન થાય. આપણે મહારાજની આજ્ઞાનું બંધન છે. મહારાજ કે આમ કરવું ના ન કરવું એ શું છે? એ બંધન છે ને. એમાં રહ્યો તો કલ્યાણ છે. અને મહારાજની આજ્ઞાનું ઓસીકું કરીને હોઈ જાઓ તો મોકળશે ને, એમાં પછી મોક્ષ નથી. આજ ભલે મજા હશે પણ અંધકાળ આવશે તે ખબર પડશે કે આ તો આપણે ઊંધું કર્યું બધું. બોલો. માટે માત પિતાની સેવા કરવી અને માત પિતાએ થોડોક સ્વભાવ ભાવ સુધારવા, છોકરાઓને દુઃખ ન થાય એવા વર્તન ન કરવા, દુઃખ થાય એવા વર્તન ન કરવા, સુખ થાય એવું વર્તન હવે કરવું જોઈએ. આ બધાની ફરજ છે. પણ આ સ્વભાવ એવા છે ને કે માણસને ઘરમાં સંપત્તિ હોય, ગાડીઓ હોય, બંગલા હોય, પણ ઝઘડતા હોય અંદર સમજણ વિના. તો કાંઈ બંગલો સુખ આપી દેશ ભાઈ, ગાડી સુખ આપે, સમજણ સુખ આપે, કથામાં બેઠા હોય તો આ સાંભળ્યું હોય કે ભાઈ કથામાં આવું આવ્યું હતું, તો આપણે સ્વભાવ સુધારાય, ચાલ બદલો, સુખી થવું હોય તેમ પોતપોતાના સ્વાર્થ અને સુખ માટે જ્ઞાની અજ્ઞાની સૌ ભૂખ્યા છે. જો સ્વાર્થ જ્યાં આવે ને ત્યાં માણસને હંમેશા દુઃખ જ હોય. એક ભગવાનને સાધુ એવા છે કે એને કોઈ પ્રકારનો જીવ પાસે સ્વાર્થ નથી, એટલે જ તમને સત્ય વાત બતાવે છે અને સત્ય હકીકત વાત કહે છે. દુઃખ લગાડીને પણ વાત કરે છે, શું કામ? તો કે એને તમારી પાસે કોઈ સ્વાર્થ નથી. આપણી પાસે ભગવાનને શું સ્વાર્થ હતો કયો ભાઈ? આપણી કાંઈ એને જરૂર છે? આપણે કદાચ અક્ષરધામમાં ન જઈએ ત્યાં કંઈ ખાલી પીડ્યું રહીશ, ત્યાં કરોડો મુક્તો છે. પણ એક ભગવાન અને સંતની કેવળ જીવ ઉપર દયા હશે કે આ જીવ બિચારો જો આમાંથી છૂટી જાય અને મૂર્તિને સુખે સુખ્યો થઈ જાય તો આ ભવાટવીમાં ભટકવું માટે. બાકી તમારા સંસારમાં તો કોઈ સ્વાર્થ વિના પ્રીતિ કરતું નથી. એક કવિએ ગાયું છે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, ઓલા સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી. સ્વાર્થ હોય તો પ્રીતિ કરાય. ઓલા એક સાહેબ ગયા હતા એક પટેલની વાડીએ, તે કંઈક જમીન બમીનનું કંઈક કરાવવું છે કામકાજ, ખાટલો ઢાળી દીધો, ખેતરમાં ચણાના ઓળા હતા એ પાડ્યા, પડખે બેન ફોલીને આપતો હતો અને પેલો સાહેબ ખાતો હતો. ત્યાં એક સાહેબનો માણસ આવ્યો, પત્ર કંઈક હાથમાં હતો, અરજી હતી. સાહેબે કીધું હું આવ્યો છું? તો કે સાહેબ બીજું કાંઈ નહીં, તમારી બદલી થઈ જવાની છે. ફોલેલા દાણા હતા ને એને મોઢામાં નાખી દીધા, કે હવે આ સાહેબની જરૂર નથી. કેમ વાનાણ રિટાયર્ડ થઈ ગયા પછી કોઈ જરૂર પડે? બોલો સાહેબ ને ખબર તો થઈ, પોતે ખાઈ ગયો. કે હવે સાહેબ સાહેબ કીધું કેમ એલા એમ કર્યું? તો કે તમે તો કાલ વયા જવાનો છો, હવે બીજા સાહેબ ને ખવારવા પડશે. હું કયો આવું છે આ સ્વાર્થ? નિસ્વાર્થ ભાવ તો એક ભગવાનમાં સાધુમાં છે. એટલે કે સંત વિના સાચી કોણ કહે, સારા સુખ નિવાત દયા રહી છે જેના દિલમાં નથી ઘટમાં ઘાત. સંત વિના સાચી કોણ કહે. આ જીવાત્માને નિષ્કુળાન સ્વામી કે સાધુ વિના સત્ય વાત કોણ બતાવે છે? સાધુ હું કામ બતાવે કે એના દિલમાં કોઈ દગો નથી, એટલે સત્ય વાત બતાવે છે. તમારે ગ્રસ્ત તમે છો તે કોઈ તમે તમારા દીકરાને સત્ય વાત બતાવો છો? હા શું કયો બતાવો? તમે સંસારમાં હેરાન થતા હો, કેટલાય ઘૂંટણા ગીર્યા હોય ને કંટા લઈ જવાનું, માંડ માંડ ખેંચીને પૂરું કર્યું હોય, પણ છોકરાને કોઈ દે એમ કહો કે ભાઈ આ માર્ગે તું ન હાલતો, અમે હેરાન થઈ ગયા છે. તારે જો સુખી થવું હોય તો ભગવાન ભજી લેજે એમ કહો. હું કહો ભાઈ કાંઈ જવું નથી, કેટલાય ગેલા પાસા આવે છે. એના દ્રષ્ટાંત ગોતી ગોતીને આપ્યો, પાછા વ્ય હોય ને એના કીધો ને ફલાણા ભાઈ છોકરો ગયો છે ન વ્યવ, તારું હું નક્કી તું વ્ય હોય તો બોલો કે જવા જો નહીં આવું? તો કે ના અહીંયા અમારે અરે રે તું ઓળી ક્યાં અક્ષરધામમાં પહોંચી જા, તો અમે જે અહીંયા આટા મારી છે. આ સાચી વાત ન કરી કહેવાય તો મદાલશા એવી થઈ ગઈ, ગોપીચંદની માં એવી થઈ ગઈ, ધ્રુવની માં એવી થઈ ગઈ કે દીકરાને સત્ય રાહ ઉપર આવી ગયા. બોલો ગોપીચંદ રાજા ખોળસો તો જેને નારી હતી, બોલો ખુલ્લા બાથરૂમમાં નાતો તો એની રાણીઓ નવરાવતી હતી, કંચન જેવી કાયા હતી, એની માં મેનાવતી ઉપર બેઠી હતી, એની આંખમાંથી ટપક ટપક આંસુડા પીડ્યા, ગરમ પાણી એના શરીર ઉપર પીડ્યું. ગોપીચંદની નજર ઉપર ગઈ કે આ શું, નહીં વાદળી નહીં વીજળી ના અચિંતાનું નીર ક્યાંથી આવ્યું? ત્યાં તો જોવે તો એની મા રડે ઉપર. ત્યારે તરત ધોચ્યું પહેરી ગયો, મા મારી જેવો દીકરો ચક્રવર્તી રાજા બોલ તને શું દુઃખ છે, તારી સામે કોઈ આંગળી કરી હોય તો હું આંગળી કાપી નાખું, કરડી નજર કરી હોય તેને આંખ ફોડી નાખું. તો કે બેટા એવું કાંઈ નથી, પણ મને તો એક વિચાર આવ્યો છે. બોલ માં હું છે? તો કે આ તારું શરીર છે ને એના કરતાંય તારા બાપની કાયા રૂપાળી હતી, પણ મારી નજર આગળ એકવાર રાખ થઈને ઉડી ગઈ. તું આજ આ સંપત્તિમાં આજ રાણીઓ વચ્ચે તું વિલાસ વૈભવમાં તારું જીવન વિતાવે છે, પણ એક દિવસ કાળ આવશે આ શરીર તારું હતું નહોતું થઈ જશે, તો માં એના માટે શું કરવું? દીકરા એક જ ઉપાય છે, ભગવો ભેખ લઈને જંગલમાં યોજા ને માઇન્ડ ભજન કરવા. એટલે નિષ્કુળાનંદ સ્વામી એ માતાને ધન્યવાદ આપે. જનોની જીવો રે ગોપીચંદની, પુત્રને પેરો વૈરાગ્યજી ઉપદેશ આપો એણી પેરે લા. લાગ્યો સંસારી ડો આગળજી જનોની હે જીવો રે ગોપી ચંદ આ રીતે ઉપદેશ નિષ્કુળાન સ્વામીએ ગોપીચંદની માને વખાણી. કોઈ એવી નારી હોય કે આવું કહીએ કે દીકરાને મદાલશા નારીને પાંચ દીકરા છે, પાંચેને સાધુ કરી દીધા. પારણામાં હૂતો હોય ત્યાંથી આરડા એવા ગઈ, તું આત્મા સો, શુદ્ધ સો, તું નિરંજન સો, અક્ષર સો, બ્રહ્મ સો, તું આ દેહ નથી. બોલો. ધ્રુવે 5 વર્ષની એની માતા ધ્રુવની 5 વર્ષના બાળકને એમ કીધું કે બેટા ભગવાન ભજવા માટે વનમાં વયો જા, તારું કોઈ નથી આ જગતમાં ભગવાન સિવાય. એટલે કીધું કે જનુની જીવો ગોપીચંદ જીવો, તો એવી માતા જીવજો કે જેણે પોતાના પુત્રને વૈરાગ ચડાવી દીધો, નહીંતર એવા વૈભવમાંથી બહાર કાઢવો ભાઈ એ ખૂટી ગયેલો હાથી કહેવાય. હું બીજા બધા ખૂટે તો નીકળે, પણ હાથી ખૂટે તેને કાઢે કોણ? એ આપણા નિષ્કુળાનંદ સ્વામી, એ મુક્તાનંદ સ્વામી, એ ગોપાલાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, એ બ્રહ્માનંદ સ્વામી. બ્રહ્માનંદ સ્વામી કેવા બોલો, 10-10 શેર તો જેની ઉપર ઘરેણું રહેતું હતું. મોટા મોટા રાજકવિ રાજાઓ જેને કવિ તરીકે સન્માનતા હતા, 25-25 હજાર રૂપિયા તો ઇનામ આપતા હતા. પણ ગઢડામાં આવ્યા અને મહારાજના દર્શન કર્યા, ત્યાં તો સ્વામી બોલ્યા કે આજની ઘડી ધન્ય, આજની ઘડી મેં નિરખ્યા સહજાનંદ, ધન્ય આજની ઘડી. બસ આજની ઘડી ધન્ય થઈ ગઈ. એ લાડુબા ને જીવુબાના વચનથી જેને વૈરાગ થઈ ગયો, આ તો હાથી હતો. સ્વામિનારાયણના આશ્રિત તો જવો, બાયુએ વૈરાગ ચડાવી દીધો બ્રહ્માનંદ લાડુદાન કવિને. મહારાજ કે તમે જરાક એને સમજાઈ આવો ને, એભલ બાપુની 2 દીકરીઓ છે, પરણવાની ના પાડે છે, સાસરે જવાની ના પાડે છે. ત્યારે આ કવિને એમ હતું લાડુદાનને કે ભાઈ એ સમજાવવું એટલે રમત વાત છે, આ તો નવરસ જાણનારા જ્યાં જ્ઞાન વાત કરી પડદા અડારે. પણ પહેલી વાત બધી સાંભળી લાડુબા જીવુબાઈ ને, પછી તો કે કવિરાજ હવે અમારી વાત સાંભળો, તમે તો બધી જગતની મોટી મોટી વાતો કરી પણ અમારી 2 વાત સાંભળો તમે. ત્યારે જીવુબાન લાડુબાઈ એવું કીધું કે આ ભગવાને મનુષ્ય શરીર આપ્યું છે, એ કાંઈ વિષય ભોગ માટે નથી આપ્યું, વિષય તો કાગડા કૂતરાને ગધેડાય ભોગવે છે. તમે આ શરીર ઉપર હારા વસ્ત્ર ઘરેણા પહેરો છો, કોઈ પુરુષ સ્ત્રીનું મન બગડે તો પાપ તમને લાગે. અમે હારા હારા વસ્ત્ર ઘરેણા પહેરીને કોઈ પુરુષની મતિ બગડે તો પાપ અમને લાગે. આવો ઉપદેશની ને ભગવાનની વાતો કરી મહિમાની, ત્યાં લાડુદાનને વૈરાગ થઈ ગયો. મહારાજ પાસે આવીને દંડવટ કરીને કહે છે કે મહારાજ તમે મને આ જ્ઞાન દેવા નહોતો મોકલ્યો, જ્ઞાન લેવા મોકલ્યો હતો, માટે હવે મને સાધુ કરો. એ બધા ઘરેણા ઉતારી નાખ્યા, રજવાડી પોશાક ઉતારી નાખ્યો અને એક ભગવાનના વચને ભગવી ચુંદડી પહેરી લીધી, અનેકના કલ્યાણ કર્યા. બોલ. આ સહજાનંદ સ્વામીનો મહિમા, એનો પ્રતાપ, એનો ઐશ્વર્ય છે, આ બીજા કોઈથી થાય ન થાય. પરોક્ષમાં તો કોક આવા થઈ ગયા, પ્રગટના સંતો ભક્તોની તો હું વાત કરું છું. બોલો. નિત્યાનંદ સ્વામી તો હોનાની થાળીમાં જમનારા, કોઈ ગમે એવો ગ્રસ્ત ધનાઢ્ય હોય પણ હોનાની થાળીમાં જમે, એવા મોટા ધનાઢ્ય હતા. પણ ભગવાનના દર્શન થયા, સંસાર છોડીને વઈએ એવા વિચાર કરો. એટલે ભગવાનનો પ્રતાપ બહુ અધિક છે. ભગવાનના સાધુ ભગવાન છે, નિસ્વાર્થ પ્રેમ કરે છે, એટલે જીવાત્માને એ હૃદયમાં ઉતરી જાય છે. આ જગતમાં હવે સ્વાર્થથી પ્રેમ કરે છે, એટલે કોઈને સુખ થતું નથી. પોતાનો સ્વાર્થ દેખાય નહીં તેવી રીતે પરોક્ષપણે અનંત વાતો કરે છે. હોય સ્વાર્થ પણ દેખાવા ન દે. અમુક માણસ બહુ પાકા હોય છે, ઉપરથી નિષ્પૃહીપણું દેખાડે પણ અંતરમાં તો સ્વાર્થ સિદ્ધ કરવા સિવાય બીજું કાંઈ ન હોય. અને એ સ્વાર્થ જ્યારે લોકમાં કળાય છે ત્યારે કોઈ માણસ એનો વિશ્વાસ કરતા નથી. એ એમ માને છે કાં તો હાવ સ્વાર્થી નીકળ્યા, ઉપરથી જ નિસ્વાર્થપણું બતાવતા, પણ સાચા સંતમાં એ તમને જોવા નહીં મળે. એનો એક જ રંગ હોય, એનો જીવન પર્યંત રંગ બદલે નહીં. સ્વાર્થી હોય, કુટિલ હોય, કપટી હોય, એ બધા રંગ બદલાવ્યા કરે. આપણા નંદ સંતો કોઈ દી રંગ બદલાવતા હતા? કોઈ દી નહીં. એક રંગે જીવન જીવા, એક હરખું જીવા. શું કામ? તો કે એને ભગવાનને જ રાજી કરવાનું તાન હતું. એને ભગવાન સિવાય બીજું કંઈ જોતું નથી. લોક માને યા ન માને, એને સન્માન મળે યા ન મળે, કોઈ પાંચ જણા ઓળખે યા ન ઓળખે, એની દ્રષ્ટિ તો આગળ હતી. એની દ્રષ્ટિ આ લોકમાં નહોતી. જેની દ્રષ્ટિ ભગવાનમાં પહોંચી ગઈ હોય એને આ લોકનું બધું તુચ્છ થઈ જાય છે. એને પછી આ લોકમાં દ્રષ્ટિ રહેતી નથી. જેમ કંગાલ માણસ હોય અને પછી એને મોટું રાજ મળી જાય તો એ લાકડાના ભારા વેચીને ખાતો હોય, નાના નાના કામ કરતો, એ બધું એની દ્રષ્ટિમાં નીકળી જાય. એ પછી મોટા મોટા કામ કરવા માંડે. બોલો. એમ ભગવાનનો જેને મહિમા સમજાય છે, ભગવાનની મોટાઈ સમજાય છે, એના અંતરમાં બીજા કોઈનો ક્યારે ભાર પડતો જ નથી. મહારાજ કહેતા કે અમે મોટા મોટા રાજાની રાજ સમૃદ્ધિ જોઈએ છીએ, મોટા મોટા વૈભવો, મોટા મોટા મહેલો, પદાર્થો, જાયગાઓ જોઈએ છે, પણ અમે અમારા આત્મા અમે દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે એ બધું તુચ્છ થઈ જાય છે. અમારા અંતરમાં એનો કોઈનો ભાર પડતો નથી. માટે ભગવાનની મોટાઈ જો જીવનમાં સમજાણી હોય એના અંતરમાં ભાર ન પડે, બાકી ભાર રહે. જગતમાં, આ જગતમાં અનેક પ્રકારના ગુરુઓ છે, ગુરુનો કોઈ પાર જ નથી. એમાં ઘણા ગુરુ મોક્ષ માટે ધર્મ પાળતા હોય છે, ઘણા પોતે ધર્મ પાળી બીજાને પળાવતા હોય છે, ઘણા ખાલી મોક્ષને આ લોકનું જમાવટ કરવા માટે કરતા હોય છે. એટલે અનેક પ્રકારના ગુરુ છે, પણ સાચા સત્પુરુષ જ્યારે મળે જીવને ત્યારે જ કલ્યાણનો માર્ગ એના હાથમાં આવે છે. એટલે આપણા મુક્તાનંદ સ્વામી ગાયું, સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવથી, જેથી ટળે મનના વિવિધ વિકાર. સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવથી, આવા સદગુરુ મળે અને એને શુદ્ધ ભાવથી સેવી લે તો એનું કામ થઈ જાય છે. સાચા મેળા વિના સાચું થતું જ નથી. માટે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, સાચે સાચું કહેશું હરી રાખે એમ રહેશું. સાચી વાત જીવાત્માને સંત સિવાય કોઈ કરતું નથી. માટે આપણે તો સાચો માર્ગ મળ્યો છે અને આવા મોટા મહારાજ મળ્યા છે, એનો આપણે દઢ આશ્રય રાખવો, એની ઉપાસના રાખવી, એની ભજન ભક્તિ કર્યા કરવી, એની આજ્ઞાને ઉપાસના, બીજા કોઈનો ભાર પડવા દેવો નહીં. જો ગ્રહની વીંટીઓ પહેરતા કાઢી નાખજો. અમારે એક સાહેબે આજ કાઢી નાખી. એ કે અમારા બાપાનો બહુ આગ્રહ હતો વર્ષોથી પહેરીથી, તો કે એને તો બહુ નિષ્ઠા છે ભગવાનની, પણ હવે એવું એને કાંઈ બહુ નહોતું મહત્ત્વ ગ્રહ, પણ તો પહેરતા હતા એમ. મેં કીધું કાઢી નાખો ને, આપણે શું મંગળ નડે, કોઈને શનિ નડે, ઈવડા ક્યાં નવરા, એના લોકમાં રહે છે અને બૈરા છોકરાથી તમને નડવા ક્યાંથી આવે? એના બૈરા છોકરામાં નવરા નથી થતા, મંગળ ને ગ્રહ ને બધા છે ને, બુધ ને ગુરુ ને સ્વામિનારાયણના આશ્રિતને કાંઈ નડે નહીં. એને કોઈ ન નડવું. હું ઘણા કે એમને બોલો તમારો હરિભગત અમને નીડ્યો, તો હરિભગત હોય ન નડે. માટે કોઈ નડવું નહીં ને બીજાનો ભાર ન રાખો. ઘણા તો કંઠી પહેરી હોય તો દોરા પહેર્યા કરે, બોલો. હા, લીલો પહેર્યો હોય રામાપીરનો, કાળો પહેર્યો હોય માતાજીનો, પછી કંઠી હોય એમાં કયું કામ કરે કયો? પછી સાધુ પાસે તમે વર્તમાન લઈને કંઠી બંધાવો એ તો શરણાગતનું પ્રતીક છે, તમને ભગવાનને શરણે મૂકે છે. અને શરણાગતિ સ્વીકારી એટલે કાળ કર્મ માયાનો તમારી ઉપર ભાર ન રહે અને તમારા અનેક જન્મના પાપ ભગવાનને શરણે મૂકે છે. આટલી શરણાગતિની મહત્તા છે. પણ આપણે તો ખાલી એમ માનીએ કે કંઠી એટલે કાંઈ નહીં, એમ સામાન્ય, બોલો. દુકાને લઈને ઘણા પહેર લઈશ તો હું કામ પહેરતો, ગળું સારું લાગે એટલે. માટે ભગવાનનો દઢ આશરો કરી અને મહારાજને સર્વોપરી સમજી કાળકર્મ માયાનો ભાર ન પડે એ રીતે વર્તન કરી અને જીવન જીવવું. હવે અહીંયા કથાનો સમય પૂરો થવા વાર છે, 10 મિનિટ, પણ સંતો આવ્યા છે તો એમના આશીર્વાદ લેવાશે. પૂજ્ય વિશ્વલોભ સ્વામી, પૂજ્ય બાલ સ્વામી પધાર્યા છે એમને જ્યાં શિબિરભાઈ શરૂ થાય છે. તો 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીને એમના આશીર્વાદ લેશું. સ્વામિનારાયણ 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 ગાયે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ